ణములోయ శౌత్రికాళవర్తి ఉవజ్జాయాణం ణములోయ శౌత్రికాళవర్తి శవశ్రావణం ఓంకార విందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన్ధర్మోస్తు మంగళం. సర్వమంగళ మాంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జైనం జయతు శాసనం. నమశమైశారాయ శ్వానుభూత్య చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతరచ్ఛిదే. ఏగో మే శాశ్వతోపజ్ఞాన దర్శన లక్షణో శేషా మే బాహిరా భావ సవే సంయోగ లక్షణా. మారో సుశాశ్వత ఏక దర్శన జ్ఞాన లక్షణ జీవ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કહેને તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાવૃત હો. તુસ્તાપ નિજને મોક્ષ પંથે ધ્યાન વવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિષય. ఓం శ్రీ నమశ్రీదేవ్య నమశ్రీదేవ్య నమశ్రీదేవ్య. కుంకుంద ఆచార్య దేవు ద్వారా రచాయలు అసమయ సార్జీ పరమాగమ శాస్త్ర పరమోత్కృష్ట దృష్టి ప్రధాన శాస్త్ర సమయసార పరమాగమ చే తేని హమణా ఆపడే పూజ్య గురుదేవ శ్రీ ద్వారా 206 నంబర్ని గాథా ఉపర હમણાં પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન આપણે સાંભળ્યું. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં અનેક વાતો આવ્યા કરે, પણ એમાં મુખ્યપણે જે એનો દ્રષ્ટિનો વિષય છે તે કોઈ પણ પ્રવચનમાં ન આવે એવું ન બને. ગાથા તો કોઈ પણ હો, જોકે અત્યારે તો આ ગાથા જે ચાલે છે કે શેમાં પ્રીતિવંત થવું, શેમાં સંતુષ્ટ થવું, કલ્યાણનું સ્વરૂપ કોણ છે, એક જ્ઞાન જ મોક્ષનું કારણ છે, જ્ઞાનથી જ મોક્ષ થાય છે. અહીંયા જ્ઞાન એટલે જ્ઞાનની પર્યાય નહીં, જ્ઞાન ગુણનો કોઈ ભેદ નહીં, જ્ઞાન એટલે આખો અખંડ આત્મા કહેવા માગે છે. એક પોતાનું ચૈતન્ય સ્વરૂપ જે આત્મતત્વ છે, ત્રિકાળી જ્ઞાયક ભાવ છે, અખંડ જે નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપ છે, એવા આત્માને અહીંયા જ્ઞાનથી સંબોધન કરવામાં આવે છે. 206મી ગાથા એમાં આખી જેટલી હમણાં ચર્ચા ચાલી એ બધું આત્માનું સંબોધન છે. આત્મા જ જ્ઞાન છે, આત્મામાં જ પ્રીતિવંત થા, આત્મામાં જ સદાય રમણતા કર, કલ્યાણ સ્વરૂપ હોય તો આત્મા જ છે, એમાં જ તું ખરેખર એકાગ્ર થતા, એને જ ખરેખર ધ્યાવતા ભાવતા શ્રદ્ધાન કરતા જ ખરેખર તને સંતોષ થશે. જેટલી ચર્ચા આવી એ બધી શુદ્ધાત્માની, ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માની, ત્રિકાળી દ્રવ્યની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં હમણાં ખૂબ સુંદર રીતે ચાલી. આપણી અત્યારે અહીંયા જે ચર્ચા ચાલે છે એ મોક્ષ અધિકાર, મોક્ષ કેવી રીતે થાય, બંધથી વિરક્તિ કેવી રીતે થાય, મોક્ષનું પ્રથમ પગથિયું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે એની પ્રાપ્તિ કેવી રીતે થાય, અને જીવ મિથ્યાત્વથી રહિત થઈ મિથ્યાત્વનો અભાવ કરી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ રૂપે કેવી રીતે પરિણમે, અને એ મોક્ષ માર્ગ રૂપે પરિણમતા આગળ વધતા જે આ નિર્જરા અધિકાર ચાલે છે એ શુદ્ધિની વૃદ્ધિ કરતા શુદ્ધિની પૂર્ણતા થાય એને ખરેખર મોક્ષ કહેવામાં આવે છે. એક શુદ્ધિની પ્રાપ્તિ સંવરમાં, આત્માને રાગની ભિન્નતા જેને ખ્યાલમાં આવી જાય, એક વસ્તુ બીજી વસ્તુની નથી જેને ખ્યાલમાં આવી જાય, એકબીજાને કાંઈ સંબંધ નથી જેને ખ્યાલમાં આવી જાય, કોઈના કારણે કોઈ નથી એમ જેને ખ્યાલમાં આવી જાય, એવો જે સંવર અધિકાર લખવામાં આવ્યો આચાર્ય ભગવાને આશ્રવના નિરોધપૂર્વક જે સંવર થાય એની પ્રથમ જ બે ત્રણ ગાથા લખી, ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદિ નથી અને ક્રોધાદિ ક્રોધાદિમાં છે, એવું જેને ભેદજ્ઞાન થઈ જાય. ભેદજ્ઞાન હંમેશા બે વચ્ચે હોય, યા તો પર પદાર્થ ને આત્મા વચ્ચે ભેદજ્ઞાન થાય, યા તો રાગ અને આત્મા વચ્ચે ભેદજ્ઞાન થાય, યા તો પર્યાય અને દ્રવ્ય વચ્ચે ભેદજ્ઞાન થાય. આટલા પ્રકાર જીનાગમમાં શાસ્ત્રોમાં ઠેર 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 કોઈ પણ ગાથા આવતી હોય એમાં આવ્યા કરે. તો એવો જ્યારે ક્રોધાદિ ભાવથી જ્યારે આત્મા જુદો પડે, ઉપયોગમાં ઉપયોગ છે એમ ખ્યાલ આવે ને ક્રોધ ક્રોધમાં જે એમ ખ્યાલ આવે, ત્યારે તો શુદ્ધિની ઉપલબ્ધિ થઈ જાય, શુદ્ધતાની પ્રગટતા થઈ જાય. આશ્રવનો નિરોધ થઈને શુદ્ધતા પ્રગટ થઈ જાય, આશ્રવ રહી જાય અને સંવર પ્રગટ થઈ જાય. પછી વિકલ્પાત્મક દશામાં આવે તો આશ્રવ હોય પણ આશ્રવમાં એકત્વ ન હોય, આશ્રવમાં સ્વામિત્વ ન હોય, આશ્રવ ભિન્નપણે ભાસતો હોય અને સ્વામિત્વ ત્રિકાળી દ્રવ્યમાં અંદર સ્થપાઈ ગયું હોય. માટે એકલો ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા જેને દ્રષ્ટિગોચર, જ્ઞાનગોચર અને લીનતાગોચર થાય એને ખરેખર સંવર પ્રગટ થયો કહેવાય, સંવરની ઉપલબ્ધિ થઈ. હવે સંવરની ઉપલબ્ધિ થાય એને જ ખરેખર સંવરપૂર્વક નિર્જરા થાય. આ નિર્જરાનો અધિકાર જે ચાલે છે ને, કોઈ વ્રત નિયમ સંયમ તપ કરી લેવાથી નિર્જરા થતી નથી. પહેલામાં પહેલો આશ્રય જ્યાં સુધી ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય તત્વનો ન આવે ત્યાં સુધી શુદ્ધતાની ઉત્પત્તિ જ નથી થતી, તો શુદ્ધિની વૃદ્ધિનો તો પ્રશ્ન જ નથી આવતો. એટલે આ નિર્જરા અધિકારમાં શુદ્ધિની વૃદ્ધિની ચર્ચા આવ્યા કરે. અને એ શુદ્ધિની વૃદ્ધિ થતા 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 જ્યારે શુદ્ધિની પૂર્ણતાએ પહોંચે જીવ, એ પૂર્ણતા પહોંચ્યો પૂર્ણતાએ, એને મોક્ષ કહેવામાં આવે. એવો આ મોક્ષનો અધિકાર છે. મોક્ષ યથાખ્યાત ચારિત્ર જીવને થઈ અને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યારે 13મા ગુણ સ્થાને જીવને ભાવ મોક્ષ પ્રગટ થઈ જાય, અને જ્યારે ગુણસ્થાના તીત થઈ જાય ત્યારે એને દ્રવ્ય મોક્ષ થયો કહેવામાં આવે. પણ એ દ્રવ્ય મોક્ષ કયો કે ભાવ મોક્ષ કયો, પણ એની શરૂઆત સંવરથી થાય. જ્યાં સુધી સંવર પ્રગટ ન થાય ત્યાં સુધી નિર્જરા ન થાય, નિર્જરા ન થાય ત્યાં સુધી ભાવ મોક્ષ કે દ્રવ્ય મોક્ષનો પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે નહીં. એવી કોઈ ચર્ચા આમાં આ મોક્ષ અધિકારમાં આચાર્ય ભગવાને સુંદર રીતે નિરૂપણ કરીને, એવી કોઈ યોગાનુયોગ રચના સમયસાર પરમાગમની થઈ ગઈ છે, બધાય અધિકારો આવ્યા કરે, એક પછી એક અધિકાર આવે, નવ તત્વના બધા અધિકારો આવી જાય, પણ આચાર્ય ભગવાન દરેક અધિકારમાં એમ કહે કે આ સ્વાંગનો પ્રવેશ થયો અને સ્વાંગ નીકળી ગયો. મોક્ષને પણ સ્વાંગ કહે છે, મોક્ષ સ્વાંગ છે, એ તારી વસ્તુ નથી. સાધકનું સાધ્ય મોક્ષ હોય છે, પણ સાધકનું ધ્યેય ત્રિકાળી દ્રવ્ય હોય છે. ધ્યેય અને સાધ્યમાં મોટું અંતર છે. સાધ્ય છે એ એક સમયની પર્યાય પ્રગટ થાય છે શુદ્ધતા રૂપે, અને એ શુદ્ધતા રૂપે પ્રગટ થતી પર્યાય છે એ ત્રિકાળી દ્રવ્ય ધ્યેય છે, એના લક્ષ્ય થાય છે. એટલે સાધકનું ધ્યેય ત્રિકાળી દ્રવ્ય છે, એ ધ્યેય ત્રિકાળી દ્રવ્ય બને છે ત્યારે સાધકનું સાધ્ય મોક્ષ બની જાય છે. એવી કોઈ આમાં ઉત્કૃષ્ટ ચર્ચા આચાર્ય ભગવાને કહેલી છે. મોક્ષ એટલે પૂર્ણ આનંદની પ્રાપ્તિ, પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ, એનું નામ મોક્ષ. કે જે અંદર જ્ઞાની થઈને જે પોતાના સ્વભાવમાં કેલી કરતો જાયમો, એ જાયમો એ પછી ઉખડે જ નહીં. સંવરમાં તો પાછો બહાર આવે, નિર્જરામાં પણ પાછો બહાર આવે. મોક્ષ થયો તો મોક્ષ થયો. જેમ પાણીનો બરફ થઈ જાય એમ આત્માનું એક ચોસલું બની જાય. ઉત્પાદવ્યય હોવા છતાં બિલકુલ ઉત્પાદવ્યય છે ને ખ્યાલમાં જ ન આવે અને એ ચોસલું એવું ને એવું રહીએ, એને મોક્ષ થયો એમ કહેવામાં આવે. એવી આ મોક્ષની સુંદર મોક્ષ અધિકાર આચાર્ય ભગવાને રચના કરેલી છે. હવે એમાં આપણે કાલે મોક્ષ અધિકારની શરૂઆતથી ચર્ચા શરૂ કરેલી કે ભાઈ શરૂઆતની જ ગાથાઓ લખી 288થી 290 ગાથા, એમાં એણે એમ લખ્યું કે ભાઈ માત્ર ખાલી જાણ્યા જ કરે બંધને કે બંધ કેવી રીતે થયો, બંધનું સ્વરૂપ શું, પરના લક્ષે બંધ થાય છે, જીવ બહિર્લક્ષ કરે એટલે બંધાય છે, જો એવા બંધના સ્વરૂપને માત્ર જાણ્યા જ કરે એનાથી મોક્ષ થતો નથી, એવી ગાથા મૂકી પહેલામાં પહેલા ત્રણ ગાથા. પછી પાછી એક ગાથા મૂકી કે બંધના સ્વરૂપને ખાલી જાણી લઈએ પછી બંધના સ્વરૂપનો વિચાર જ કર્યા કરે કે બંધ કેવી રીતે થયો, કયા ગુસ્તાને કેટલો બંધ થયો, એ બંધ થયો હવે ક્યારે ઉદયમાં આવશે, એ ઉદયમાં આવીને ક્યારે એની સમરપૂર્વક નિદ્રા થશે, ત્યારે મારો મોક્ષ થશે, એમ જો એને જાણી અને પછી એનો જ વિચાર કર્યા કરે તો પણ ખરેખર બંધથી નિવૃત્તિ થઈને આત્મ પ્રાપ્તિ થતી નથી. આચાર્ય ભગવાન જ્યારે ગાથાઓની શરૂઆત કરે ને ત્યારે એ બધી વાત કરતા જાય, સીધો એમ ન કહી દે કે તું તો મોક્ષ સ્વભાવી છો બસ તારું કામ પૂરું થઈ ગયું, તો કે એમ નહીં, બંધ પણ તારી દશામાં છે, ભગવાન આત્મા પણ તું સ્વયં છો, એ બે વસ્તુ જેમ છે તેમ ખ્યાલમાં લે અને પછી એનાથી તું છેદ કરીને અંદર જાતો તને અનુભૂતિ થાય. એટલે અહીંયા કહે છે કે ખાલી બંધને જાણ્યા જ કરે કે આ બંધ થઈ ગયો, આ બંધ થઈ ગયો, આ બંધ થઈ ગયો, આવી રીતે બંધ થઈ ગયો, આવી રીતે બંધ થઈ ગયો, એવું જાણવું 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 કર્યા કરે ખાલી, તો એનાથી કાંઈ બંધથી નિવૃત્તિ થતી નથી. એ જાણીને પછી એના વિચાર જ કર્યા કરે એનાથી પણ ખરેખર બંધ કપાતો નથી. પછી કહે છે કે જો બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી પણ મોક્ષ નથી અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી તો બંધનું ખરેખર કારણ ક્યું છે, એમ પ્રશ્ન પૂછે 292 ગાથા. તો કે જાણવાથી બંધને મોક્ષ નથી થતો, એના વિચાર કરવાથી પણ મોક્ષ નથી થતો, તો ખરેખર બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી તો મોક્ષનું કારણ ક્યું છે, હવે તમે અમને એ બતાવી દો. આચાર્ય ભગવાનને કહે છે કે એનું કારણ શું છે, અમારે તો મોક્ષ જોઈએ છે, અમારે બીજું કાંઈ નથી જોતું, અમારી ભાવના મોક્ષની પ્રગટતા કરવાની જ ખરેખર છે, કારણ કે સંસારનો હવે અમને બહુ થાક લાગ્યો છે, સંસારનો એટલો બધો થાક લાગ્યો છે, એટલો બધો બોજો લાગે છે કે આવા સંસાર તો કોઈ ભાવમાં જોઈએ જ નહીં. રાગાદી ભાવ વૈરતા કરે, પરનું એકત્વ પણ વૈરતા કરે, એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ સ્વામિત્વ કારણત્વ જ્ઞાતૃત્વ આ બધા સાતે પ્રકારના દોષ એક સમયમાં મારી બહિર્લક્ષી પર્યાયમાં ચાલ્યા કરે છે, એનાથી હવે તો હું નિવૃત્ત થવા માંગુ છું, વ્યાવૃત થવા માંગુ છું, આત્માના સ્વરૂપ તરફ જવાના પ્રયત્ને હું ચડેલો છું પણ હજી મને પ્રાપ્તિ નથી થતી, તો તમે મને એનો ઉપાય બતાવો, તમે ઉપદેશ તો આપો છો પણ તમે ઉપાય પણ બતાવો ત્યારે મારું કાર્ય થશે. ઉપદેશક ઉપદેશ આપે પણ જો ઉપાય ન બતાવે તો ખરેખર ઉપાયના દોરી સંચાર પ્રમાણે જીવ ચાલી શકતો નથી. એટલે અહીંયા ઉપાય બતાવે છે, ઉપાય મોક્ષનું કારણ ક્યું એમ પૂછવામાં આવતા હવે મોક્ષનો ઉપાય તેને કહે છે. મોક્ષનો ઉપાય કહે છે જેમ બંધનથી બંધાયેલો પુરુષ, બેડીનું દ્રષ્ટાંત આપે છે, બંધનથી બંધાયેલો પુરુષ એ પુરુષ બંધોને છેદીને મોક્ષ પામે છે, તેમ જીવ પણ બંધોને છેદીને મોક્ષ પામે છે. કર્મથી બંધાયેલાઓને બંધનો છેદ મોક્ષનું કારણ છે, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધનો છેદ બંધથી છૂટવાનું કારણ છે, તેમથી કર્મ તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધનો છેદ કર્મબંધથી છૂટવાનું કારણ છે. આથી આ કથનથી પૂર્વે કહેલા બંનેને જેઓ બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી સંતુષ્ટ છે તેમને અને જેઓ બંધના વિચાર કર્યા કરે છે તેમને આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરાવવામાં આવે છે. આત્મા અને બંધનું દ્વિધાકરણ એટલે કે બેની જુદાય, એટલે કે એનો છેદ કરે બંધનો તો એને ખરેખર મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. કારણ કે ખાલી વાતો કર્યા કરે બંધની, બંધનો વિચાર કર્યા કરે એનાથી મોક્ષની પ્રાપ્તિ ન થાય, પણ બંધથી છેદાય અને આત્મામાં આરૂઢ થાય તો જ ખરેખર મોક્ષની પ્રાપ્તિ થાય, એમ આ 292 ગાથા લખી અને આત્મા અને બંધને જુદા જુદા કરવા પ્રત્યે લગાડવામાં જોડવામાં આવતા ઉદ્યમ કરાવવામાં આવે છે એમ કરી અને બેનું દ્વિધાકરણની વાત કરે છે. હવે 293 ગાથા કહે છે, આપણે લેવાની છે 294, પણ એની પૂર્વ ભૂમિકામાં આટલું બધું છે. આ આખો મોક્ષ અધિકાર છે, એમાં જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર, જેમના નિર્જરામાં જ્ઞાન માત્ર આવ્યું ને એમાં પણ જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર કહેતા આવશે. અને એ કહેતા 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 ઠેઠ 298 ગાથા સુધી ચેતનારો એટલે કે જાણનારો એટલે કે દેખનારો ચેતયતા એની આખી ચર્ચા છે 298 ગાથા સુધી લંબાવી છે આચાર્ય ભગવાને. એકને બધા પ્રશ્ન જ આવ્યા કરે ને એના ઉત્તર રૂપે ગાથા આવ્યા કરે, એ તો પોતે આચાર્ય ભગવાન જ પ્રશ્ન મૂકતા હોય અને પોતે ને પોતે એનો ઉત્તર આપ્યા કરે. આચાર્ય ભગવાનની કલમ ચાલે, નિર્વિકલ્પ દશામાં કેલી કરતા 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 આચાર્ય ભગવાન સ્વરૂપને ઢંઢોળતા ઢંઢોળતા આનંદના ઘૂંટડા પીતા પીતા કોઈ એવી ચૈતન્ય રસાસ્વાદનું પરિણમન ચાલતા ચાલતા કોઈ એવી એની વિકલ્પાત્મક દશા આવી જાય અને એવી વિકલ્પાત્મક દશામાં શાસ્ત્રોની રચના થઈ જાય. એ પણ કેવો વિકલ્પ કે જેમાં આવા મોક્ષ પ્રાપ્ત થાય એવા શાસ્ત્રોની રચના કરે, એ કેવો વિકલ્પ કહેવાય કે જે વિકલ્પ શ્રોતાને નિર્વિકલ્પતામાં નિમિત્ત બની જાય, એવી કોઈ અદ્ભુત રચના કુનકુદ આચાર્ય દેવ દ્વારા થઈ ગઈ ને અમૃતચંદ્ર આચાર્ય દેવે એનો વિસ્તાર એટલે ટીકા કરી નાખી. અને આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રીએ જો આનું સ્પષ્ટીકરણ ન કર્યું હોય તો આત્મા શું ને બંધ શું ને દ્વિધાકરણ શું ને જાણવાથી બંધને મોક્ષ થાય કે વિચાર કરવાથી મોક્ષ થાય બંધનો, એ કેવી રીતે એને ખ્યાલ સમજણમાં જીવને આવી શકે એટલું બધું સ્પષ્ટીકરણ 45 વર્ષમાં કરી દીધું કે આપણને એમ થાય કે ખરેખર તો આ 18,500 વર્ષ બાકી છે એમાં હવે આવું સ્પષ્ટીકરણ કરનાર કોઈ પુરુષ પાકશે કે નહીં, એ આપણને વિચાર આવે એમ. આવું સ્પષ્ટીકરણ ક્યાંય જોવા નથી મળતું, છેલ્લા 400-500 વર્ષ જાઓ તમે ક્યાંય આવું સ્પષ્ટીકરણ દેખાતું નથી, એવું સ્પષ્ટીકરણ કરી ગયા. એટલે હવે આ 293 ગાથામાં લખે છે, માત્ર આજ અર્થાત બંધનો છેદ જ મોક્ષનું કારણ કેમ છે? પ્રશ્ન શું કરે છે કે બંધનો છેદ જ કેમ મોક્ષનું કારણ છે? તમે કયો જાણ, બંધને જાણવાથી મોક્ષ ન થાય, બંધનો વિચાર કરવાથી મોક્ષ ન થાય, પછી તમે કયો છો કે બંધનો છેદ કરવાથી મોક્ષ થાય, તો અમે પ્રશ્ન કરીએ છીએ કે બંધનો છેદ જ કેમ મોક્ષનું કારણ છે? બીજું કોઈ મોક્ષનું કારણ નથી, બીજું પણ કોઈ મોક્ષનું કારણ હોવું જોઈએ એમ પ્રશ્ન કરે છે કે બંધનો છેદ જ કેમ મોક્ષનું કારણ છે એમ પૂછવામાં આવતા હવે આ 293 ગાથામાં એનો ઉત્તર કહે છે કે બંધોના સ્વભાવને, બંધોનો સ્વભાવ એટલે બંધનો સ્વભાવ એટલે કે બંધનું લક્ષણ રાગ, બંધનું લક્ષણ રાગ, અને આત્માના સ્વભાવને, તો કે આત્માનું લક્ષણ જ્ઞાન, આત્માનો સ્વભાવ જ્ઞાન, બંધનું લક્ષણ રાગ, આત્માનું લક્ષણ જ્ઞાન, તો એ બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને, એ બે સ્વભાવ, બંધનો પણ એક સ્વભાવ બંધ નામનું પણ એક તત્વ, આત્મા પણ એક સ્વભાવ આત્મા નામનું પણ એક તત્વ, નવ તત્વ આવે ને, જીવ જીવ પુનપાપ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ, નવ તત્વ, એમાં એક આત્મ તત્વ એક બંધ તત્વ. અહીંયા બંધ તત્વને કર્મથી પણ વર્ણનમાં લઈએ છે અને બંધ તત્વને પોતાની પર્યાયમાં કર્મના લક્ષ્ય થતા રાગાદી ભાવોને પણ બંધ તત્વ કહેવામાં આવે છે. બે પ્રકાર છે બંધ તત્વના, એક કર્મના બંધની ચર્ચા આવે અને એક કર્મનો બંધ થાય ત્યારે નિયમથી અહીંયા રાગાદી ભાવ હોય તો જ ત્યાં કર્મનો બંધ થાય. એટલે આ બંધનો સ્વભાવ એટલે કે બંધોના સ્વભાવને એટલે કે રાગાદી ભાવને, કર્મના બંધને અને આત્માના સ્વભાવને, આત્માનું લક્ષણ જ્ઞાન, આત્માનું લક્ષણ ચૈતન્યતા અને બંધનું લક્ષણ રાગ અથવા તો બંધના નિમિત્તે થતો કર્મનો બંધ, દ્રવ્ય કર્મનો જળ કર્મનો બંધ, એવા આત્માના સ્વભાવને જાણીને, બંધોના સ્વભાવને ને આત્મા સ્વભાવ આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે, બંધ પ્રત્યે, રાગાદી ભાવ પ્રત્યે કે એના નિમિત્તે રાગાદી ભાવ નિમિત્તે એના સંગે થતો નિમિત્તે થતો નૈમિત્તિક ભાવ કર્મ જળ, એવા બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે, એનાથી વીરમી જાય છે, એનાથી જુદો પડી જાય છે, એને મારું માનતો નથી, એનું સ્વામિત્વ કરતો નથી, એમાં જોડાતો નથી, એમાં એકત્વ કરતો નથી, એ પૃથકપણે રહી જાય છે, એમ પૃથકપણે છે એમ જાણવા માટે પણ ત્યાં જતો નથી ને પોતાને જાણવાનું છોડતો નથી, એવો જ એનો સ્વભાવ છે જ્ઞાન સ્વભાવ. ખરેખર એવા બંધોના સ્વભાવને ને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે તે ખરેખર કર્મોથી મુકાય છે. કર્મોથી મુકાવવું હોય, બંધથી મુકાવવું હોય તો પહેલામાં પહેલા બેયના સ્વભાવને જાણવા. પહેલા એમ ગાથામાં આવ્યું કે બંધને જાણીને, પછી એમ આવ્યું બંધનો વિચાર કરીને, પછી એમ આવ્યું કે એને છેદીને, પછી કે એને છેદવાથી જ કેમ મોક્ષ થાય, તો કે પેલા બેયને જાણી લે, એ જાણીને પછી એનો છેદ કર ને આત્મામાં આરૂઢ થા, તો ખરેખર કર્મોના બંધથી તું નિવૃત્ત થઈ પોતાની પર્યાયમાં ચાલતા બંધ ભાવથી પણ સ્વભાવના આશ્રયે નિવૃત્તિ થઈ અને તને મોક્ષ લક્ષ્મી ઉદય પામી જશે. એમ કરીને આ 293મી ગાથામાં બે વાત કરે છે, બંધનો સ્વભાવ જાણ, આત્માનો સ્વભાવ જાણ અને બંધથી વિરક્ત થા. પેલા ખાલી બંધને જાણવાની ને બંધના વિચાર કરવાની ચર્ચા હતી, પછી 292માં કીધું કે એનો છેદ કર, ત્યારે એને એમ કીધું કે એ છેદ એના છેદ કરવાથી જ કેમ મુક્તિ થાય, તો કે પેલા છેદ કરવા માટે પણ બેયના સ્વભાવને જાણી લે, એ બેયના સ્વભાવને જાણીશ તો તને ખબર પડી જશે કે આ રાગાદી ભાવ તો બંધનું નિમિત્તપણું છે, એમાં તો બંધ થાય છે અને ત્યાંથી હું જુદો પડીશ ને એને છેદીશ, અને આત્માના સ્વભાવનું તો જ્ઞાન લક્ષણ છે એને હું જાણી લઈશ, બંધને પણ જાણી લઈશ, બેને જાણી અને પછી અહીંથી નિવૃત્ત થઈ, અહીંથી વિરક્ત થઈ, અહીંથી વિરમી અને પોતાના સ્વભાવમાં આરૂઢ થઈશ, તો મને ખરેખર કર્મના બંધથી નિવૃત્તિ થશે અને ખરેખર મોક્ષ માર્ગની ઉત્પત્તિ થઈ અને આગળ જતા જતા મને મોક્ષની ઉત્પત્તિ થઈ જશે. એમ આ 293 ગાથા કહી અને 294 ગાથા આખી શરૂ કરે છે. આમાં 293માં આત્મા અને બંધની ચર્ચા આવી, એમાં આત્માનું એણે લક્ષણ બાંધ્યું છે, નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મ સ્વભાવ, અને તેને વિકાર કરનારા એવા બંધોના સ્વભાવને જાણીને બંધોથી વિરમે છે તે જ સર્વ કર્મોથી મુકાય છે. આ કથનથી, આથી આ કથનથી આત્મા અને બંધનું દ્વિધાકરણ જ મોક્ષનું કારણ છે. આત્મા અને બંધનું દ્વિધાકરણ એટલે આત્મા અને બંધની જુદાઈ, આત્મા અને બંધની ભિન્નતા, આત્મા અને બંધની પૃથક પૃથકતા. એ પૃથક પૃથકતા પણ કેવી રીતે, કે બેયના લક્ષણ જુદા છે, જેના લક્ષણ જુદા હોય એનું લક્ષ પણ જુદું હોય. આત્માનું લક્ષણ જ્ઞાન, બંધનું લક્ષણ રાગ, માટે બેયના લક્ષણ જુદા છે એવું દ્વિધાકરણ લક્ષણથી તું જાણી લે. કોઈ જીવને લક્ષ પકડાતું નથી, દરેક જીવને લક્ષનું લક્ષણ પકડાય છે. કોઈ પણ જીવ હોય એને આત્મા નથી પકડાતો, એને આત્માનું લક્ષણ પકડાય છે જ્ઞાન. એ લક્ષણ પકડાય છે ને એ લક્ષણથી ખબર પડી જાય છે આત્મા આવો છે. લક્ષણ વેદનમાં આવે છે, લક્ષણ અનુભવમાં આવે છે, લક્ષણથી ખબર પડે છે કે આત્મા આવો છે. લક્ષનું વેદન નથી હોતું, લક્ષ કદી અનુભવમાં નથી આવતું, પણ એ લક્ષણ ખ્યાલમાં આવે છે, લક્ષણનું વેદન આવે છે. જેમ કે રાગનું વેદન કેવી રીતે આવે જીવને, કે આકુળતા વેદાય, નિરાકુળતા લક્ષણ સુખ, એવો ખ્યાલ ના આવે ને આકુળતા જ વેદાયા કરે. આ કર લો, 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 શાસ્ત્ર સાંભળી લઉં, કાને શબ્દ પડે તો વિચાર કરું, એ આકુળતાનું કારણ છે, એ બંધનું કારણ છે, એ રાગાદી ભાવ છે. એ બંધથી દ્વિધાકરણ કેવી રીતે કરવું, તો કે એના લક્ષણને ઓળખી લે આત્માના. તો કે આત્માનું લક્ષણ કેવું છે, તો કે જ્ઞાન છે. તો કે જ્ઞાનથી તને ખબર પડે છે કે આ બંધ છે અને આ આત્મા છે. એ લક્ષણ વેદાય છે, લક્ષણથી આત્મા પકડાય છે અને રાગ જુદો પડે છે. લક્ષણની ચર્ચા ખૂબ અગત્યની છે. કોઈ પણ પદાર્થ હોય એના લક્ષણથી જ ખબર પડે. સાકરને ગળપણથી ઓળખી શકો, મરચાને તમે તીખાશથી ઓળખી શકો, નિમકને તમે ખારપથી ઓળખી શકો, એમ આત્માને તમે જ્ઞાનથી ઓળખી શકો. અને બંધને તમે રાગથી ઓળખી શકો, આકુળતાથી ઓળખી શકો. એમ જ્યારે એને ખ્યાલ આવે કે આ બે તો જુદા 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 પૃથક પૃથક છે, કારણ કે મારું લક્ષણ એમાં વ્યાપતું નથી, મારું લક્ષણ મારા આત્મામાં વ્યાપવાનું છોડતું નથી, એટલે મારું લક્ષણ બંધમાં કે રાગમાં વ્યાપવા જતું નથી. એમ જ્યાં એને બેના લક્ષણ જુદા ખ્યાલમાં આવી જાય, ત્યાં જ એને બે પદાર્થ જુદા ભાસવા માંડે, બે તત્વ જુદા ભાસવા માંડે. આત્મતત્વ જુદું, બંધ તત્વ જુદું. નવ તત્વના નામ જ એટલે પીડા કે પ્રત્યેક તત્વ જુદા 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 છે. જો જુદા જુદા ન હોય તો નવ નામ ન પડે. પણ એકત્વ બુદ્ધિને કારણે એને એક લાગે છે, એક થયા નથી. જો કોઈ એક થઈ જાય તો જુદા પડી ન શકે. જો એક થઈ ગયા હોય તો આચાર્ય ભગવાન જુદા કરવાનો ઉપદેશ ના આપે. જુદા છે તને ભેગા ભાઈસા છે એટલે ભેગા થઈ ગયા એમ કહેવામાં આવે છે. એને તું ખરેખર જુદા માની લે, બસ તારું કર્તવ્ય તો એટલું જ છે કે જેવી વસ્તુની સ્થિતિ છે એવી વસ્તુને જાણ અને પછી તારી વસ્તુમાં ઠર. વાત એ અગત્યની છે. એટલે અહીંયા કહે છે કે આત્મા અને બંધનું દ્વિધાકરણ જ મોક્ષનું કારણ છે એવો નિયમ કરવામાં આવે છે. અર્થાત આત્મા અને બંધને જુદા જુદા કરવા તે જ મોક્ષનું કારણ છે એમ નક્કી કરવામાં આવે છે. આ 293 ગાથામાં આ વાત કહીરા પછી હવે આખી 294 ગાથા આચાર્ય ભગવાન શરૂ કરે છે. 294 ગાથા આવે ને ગુરુદેવ બહુ ખીલે. આ 15મી વખતમાં 6-6.5 પ્રવચન છે અને 19મી વખતમાં પણ લગભગ 3.5-4 પ્રવચન ગુરુદેવ કહીરા છે. એટલી બધી લક્ષણની જુદાઈ બતાવ્યા કરે, એટલી બધી લક્ષણની જુદાઈ બતાવીને લક્ષ તરફ લઈ જાય. એક તો આત્મા અભેદ છે એવી દ્રષ્ટિ કરાવવાનો પુરુષાર્થ કરાવતા જાય, અને પર્યાયમાં રાગાદિ ભાવ વર્તે છે, બંધ ભાવ ચાલુ છે એનું જ્ઞાન કરાવતા જાય, એવું જ્ઞાન કરાવતા જાય, અને દ્રષ્ટિ આત્મા તરફ કેવી રીતે જાય એની સ્થાપના કરાવતા જાય. આ ગુરુદેવની શૈલી એટલી બધી અદ્ભુત છે, ક્યાંય કોઈ એની વાણીના કથનમાં પણ દોષ ન દેખાય તમને, એટલી બધી અદ્ભુત શૈલી છે. ભાવમાં તો હોય જ નહીં, પણ એની વાણીનું ખરવું ભાષા વર્ગડાનું પરિણમન પણ એવું થાય કે જે સામે સાંભળનાર વ્યક્તિ હોય, મુમુક્ષુ હોય, એને જુદાઈ દેખાય અમૃતસર કે ઓહો આટલું બધું જુદું છે અને હું કેમ આને એક માનું છું. આ તો ગુરુદેવ કહે છે, આ તો સર્વજ્ઞનું વચન છે, આ તો મારા આત્માનો સ્વભાવ બતાવે છે એમ જીવને ખ્યાલમાં આવી જાય એવું નિરૂપણ પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આવે. એટલે આ 294મી ગાથા ખૂબ અદભુત છે. હવે આપણે 294મી ગાથા શરૂ કરીએ છીએ. એમાં કહે છે, એનું મથાળું છે, આત્માને બંધ સાવળે દ્વિધા કરાય છે. જુઓ 293માં એમ કીધું કે બંધનો છેદ જ મોક્ષનું કારણ છે એમ પૂછવામાં આવતો એનો ઉત્તર આપ્યો કે બંધનો છેદ જ કેમ મોક્ષનું કારણ છે. હવે અહીંયા કહે છે કે એ બંધનો છેદ જ મોક્ષનું કારણ છે, પણ એ બંધનો છેદ સેના વડે કરવો? અમારે અમારી પાસે કોઈ એવું સાધન તો હોવું જોઈએ ને કે કોઈ પણ પ્રશ્ન પૂછે ને તો એમ કે એનું સાધન શું? પણ તમે કયો આની જુદાઈ કરવી, પણ એનું સાધન તો કે એનું સાધન તારી પાસે જ છે. જ્યાં ધ્યેય હોય ને ત્યાં જ સાધન હોય, અને ધ્યેય હોય ત્યાં સાધન હોય, એટલે જ સાધ્ય પ્રગટ થઈ જાય. એટલે અહીંયા પ્રશ્ન કરવામાં આવે છે કે આત્માને બંધ સા વડે દ્વિધા કરાય છે? કોના વડે બેયની જુદાઈ કરવી, સેના વડે બેયની જુદાઈ કરવી? આત્માય છે અને બંધેય છે. તમે એમ કહો છો કે એ બે એક જેવા ભાસે છે અને છે જુદા, પણ અમને તો એક જેવા દેખાય છે, અમારે જુદાઈ કરવી કેવી રીતે? એવું કોઈ અમારી પાસે સાધન હોવું જોઈએ ને જુદું કરવાનું? એવું સાધન હોય તો અમે જુદા હમણાં કરી લઈ. તો ભગવાન, હે આચાર્ય દેવ, હે પરમાત્મા, તમે અમને એનું સાધન બતાવી દો જલ્દી, એટલે અમે હમણાં એ સાધન મારીને ત્યાં બેનો જુદા, બે જુદા પડી જાય. એમ કરીને આ ગાથા લખે છે આચાર્ય ભગવાન. જો કહે છે, આત્મા અને બંધ સા વડે દ્વિધા કરાય છે, અર્થાત કયા સાધન વડે જુદા કરી શકાય છે એમ પૂછવામાં આવતા હવે તેનો ઉત્તર કહે છે. જુઓ એની ગાથા આપણે સાથે બોલશું. જીવ બંધ બંને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. આમાં જે સાધન બતાવે છે ને, આમાં ત્રણ પ્રકારની ચર્ચા આખી ગાથામાં આવશે. આખી ગાથા શરૂ કરશે અને પૂર્ણ કરશે એમાં ત્રણ પ્રકારની ચર્ચા આવશે. એક તો કર્તા કોણ છે એ બતાવશે, પછી કર્મ કોણ બને છે એ બતાવશે, અને એક કરણ બતાવશે, એનું સાધન બતાવશે. કર્તા, કર્મ અને કરણ આ ત્રણ પ્રકારની ચર્ચા આમાં આવશે આખી ગાથામાં. આત્માનું સ્વલક્ષણ શું એની ચર્ચા આવશે, અને આત્માનું સ્વલક્ષણ જ્ઞાન કહેશે તો આત્માન બંધનું લક્ષણ શું, તો કે બંધનું લક્ષણ રાગ એમ કહેશે. એમ કહીને બે પેરેગ્રાફ લખશે આમાં મોટા મોટા, કે આત્માનું સ્વલક્ષણ જ્ઞાન અને બંધનું લક્ષણ રાગ, એ આખા બે પેરેગ્રાફમાં આખી ચર્ચા આવશે. અને પાછી એક ચર્ચા આત્મા એ કરતા, રાગ અત્યારે વર્તમાન દશામાં એનું કર્મ બન્યા કરે છે, હવે એ બેયને કરતા અને કર્મની ભિન્નતા કરવાનું સાધન કોણ, તો કે ભિન્નતા કરવાનું સાધન એનું કરણ. કરણ એટલે સાધન, છ કારક આવે ને, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. તો અહીંયા એમ કહેશે આત્મા કરતા, તો કે અત્યારે એનું કર્મ કોણ બને છે, તો કે અત્યારે એનું કર્મ રાગાદી ભાવ બન્યા કરે છે. કોઈ પણ પર્યાયમાં બહિર્લક્ષી ભાવ ચાલતો હોય અને જ્યાં સુધી એનું કર્મ જ્ઞાન ન બનતું હોય ત્યાં સુધી અજ્ઞાની જીવને એના આત્માને કરતા માનતા એને ખરેખર એનું કર્મ રાગ જ બન્યા કરતું હોય. રાગ એટલે એક સમયની પર્યાયમાં જે બહિર લક્ષે, જે કર્મના લક્ષે, જે કર્મના ઉદયને નિમિત્ત બનાવીને અહીંયા જે પોતાની પર્યાયમાં નૈમિતિક ભાવો પ્રગટ થાય છે, એ નૈમિતિક ભાવોમાં રાગાદી ભાવનું પરિણમન ચાલે છે. એ રાગાદી ભાવ બંધનું લક્ષણ કહે છે. તો એ જ્યાં સુધી એને પોતાના સ્વભાવમાં જ્ઞાન કર્મ ન બને, અકર્તા આત્મા ન દેખાય ત્યાં સુધી જ્ઞાન કર્મ ન બને, કરતા આત્મા દેખાય ત્યાં સુધી અકર્તા ઉપર દ્રષ્ટિ ન જાય ત્યાં સુધી રાગ કર્મ બન્યા કરે, અને જ્યારે અકર્તા ઉપર દ્રષ્ટિ જાય અને દ્રષ્ટિ અકર્તા ઉપર જાય તો આત્મા કરતા બને ખરો, પણ આત્મા રાગનો કરતા બનતો તો એ છૂટી જાય અને આત્મા જ્ઞાનનો કરતા બની જાય. એવી સ્થિતિ કેમ પ્રગટ થાય એના માટે અહીંયા ત્રણ ચર્ચા, આત્મા કરતા, અત્યારે બનતો કર્મ એનો રાગ, અને એના જુદા એને જુદા પાડવાનું સાધન કરણ જ્ઞાન, એમ કરીને આત્મા, જ્ઞાન અને રાગ એવી ત્રણ ચર્ચા કરી અને આખી ગાથા આમાં અહીંયા આચાર્ય ભગવાન લખે છે. જો ત્રણ પ્રકારના ભાવ દરેક જીવ પાસે છે વર્તમાનમાં, દરેક જીવ પાસે. એક તો ત્રિકાળી દ્રવ્ય છે, ત્રિકાળી દ્રવ્ય છે તો એનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે દરેક જીવ પાસે. કોઈ જીવ પરમ પારિણામિક ભાવ વગરનો નથી, કારણ કે ચૈતન્ય સત્તા, ત્રિકાળ સત્તા, અખંડ દ્રવ્ય, શાશ્વત દ્રવ્ય, દ્રષ્ટિનો વિષય એની પાસે છે. એ તો એક ત્રિકાળી દ્રવ્યની ચર્ચા થઈ ગઈ, એ ત્રિકાળી દ્રવ્ય છે, એમાં કોઈ પર્યાયો નથી, એમાં ઔદયિક, ઔપસમિક, સ્વયંસમિક, સાયિક ભાવો નથી. એવું ચૈતન્ય લક્ષણ, પરમ પરિણામિક ભાવ લક્ષણ, જ્ઞાન દર્શન ગુણરૂપી લક્ષણ કે જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગ રૂપી લક્ષણ, એવા લક્ષણ સાથે લક્ષનું નિત્ય અભેદપણું, એને ત્રિકાળી દ્રવ્ય કહેવામાં આવે છે, એને પરમ પરિણામિક ભાવ કહેવામાં આવે છે, એને ચૈતન્યના લક્ષણથી વ્યાપ્ત એવું એક વ્યાપકપણું ત્રિકાળી દ્રવ્યનું કહેવામાં આવે છે. એ પરમ પરિણામિક ભાવ છે, દ્રષ્ટિના વિષયની સત્તા છે, એકરૂપ સત્તા, અખંડ સત્તા, અભેદ સત્તા, ધ્રુવ સત્તા, નિત્ય સત્તા, નિર્લેપ સત્તા, નિર્બોધ સત્તા, પરિણામી સત્તા, એવી એક ધ્રુવના, ચૈતન્યના, નૂરના પૂરની સત્તા. હમણાં ગુરુદેવ કહેતા હતા પ્રવચનમાં, ચૈતન્યના નૂરનું પૂર, ચૈતન્યના નૂરનું પૂર, આખો ધ્રુવનો પ્રવાહ, અંદરમાં પણ એક ધ્રુવનો પ્રવાહ છે ત્રિકાળી દ્રવ્યમાં, ચૈતન્યના નૂરનું પૂર છે અંદરમાં, એવી એક એની વૈભવશાળી ભગવાન આત્માની પરમ પરિણામિક લક્ષણ વાળી વસ્તુ છે આખી. એ શુષ્કતા નથી એમાં, ધ્રુવ છે ને, કુટસ્થ છે, એટલે જાણે કે કઈ છે જ નહીં, એમાં એક જીવન છે અંદરમાં, અંદરનું જીવન એક ચાલે છે, અંદરનું, અંદર ધ્રુવ ધારા ચાલે છે, અંદર ધ્રુવનો પ્રવાહ ચાલે છે, અંદર ચૈતન્યના નૂરનું પૂર ચાલે છે. એ વહેતું પૂર, વહેતું પૂર, વહેતું પૂર, વહેતું પૂર, ગુરુદેવ કહેતા હતા કે પાણીનો પ્રવાહ આમ ચાલે અને ધ્રુવનું પૂર, ધ્રુવનો પ્રવાહ આમ ચાલે, એવી એક પોતાની શક્તિમય સ્થિતિ, એવો એક પોતાનો જ્ઞાનાનંદ પરમાત્મા, એવો એક પોતાનું ધ્રુવપણું, એવું એક પોતાનું શાશ્વતપણું, એવી અંદર એક જીવન જાગતું જીવન છે અંદર. બેનશ્રીએ કીધું જાગતો જીવ ઉભો છે. એ જાગતો જીવ એટલે શું? કે જીવ જાગૃત છે. એ જાગૃત જાગૃત જીવમાં એક જીવન અંદર ચાલે છે. ધબકતું જીવન છે અંદરમાં. અહીંયા શુષ્કતા કુટસ્થ કીધું એટલે જાણે કે કઈ કુટસ્થ છે, એટલે જાણે પર્યાયમાં કઈક થાય તો જ એની કઈ કિંમત છે. તો કે એમ નથી, એની કિંમત થાય ત્યારે પર્યાયમાં આવું થાય છે. એવી સત્તા છે, એવું એક નિત્ય ધ્રુવપણું છે, એવું એક નિત્ય ચૈતન્યપણું છે. એમાં જાણવા દેખવાના ત્રિકાળ ઉપયોગ પડ્યા છે અંદરમાં. એ ત્રિકાળ ઉપયોગથી અનંત ગુણાત્મક આખું દ્રવ્ય છે એનું જાણવું દેખવું પણ વર્તી રહ્યું છે અંદરમાં. પર્યાયને તો ખબર પડે છે કે આવો મારો સ્વભાવ છે ત્યારે એમાં સમ્યક દર્શન થઈ જાય છે. પર્યાય એને જાણવા નથી જવાનો. જાણવું દેખવું અંદર ચાલુ છે એવો ખ્યાલ આવે છે ત્યાં જ પર્યાય તરફ ઢળી જાય છે. ખ્યાલ આવ્યો એમના જ પર્યાય છે. એ પર્યાયની સત્તા છે, ધ્રુવની સત્તા. આવી ધ્રુવની એવી અખંડ સત્તા, એવી શાશ્વત સત્તા, એવી નિર્લેપ સત્તા, એવી નિર્બોધ સત્તા, એવી નિત્ય ધ્રુવ ધારાવાળી સત્તા, એવા ચૈતન્યના નૂરના પૂરવાળી સત્તા, એને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે. એને જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે. એને ભૂતાર સ્વભાવી આત્મા કહેવામાં આવે છે. એને સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ સ્પર્શ ઉત્પરિણામિક પરમ ભાવ લક્ષણ નીચ પરમાત્મ દ્રવ્ય કહેવામાં આવે છે. એવી એક ચૈતન્ય સ્વરૂપ પોતાની સત્તા, ઈ એવી સત્તા છે કે પર્યાયનો પ્રવાહ આ તરફ આવે કે પર્યાયનો પ્રવાહ પર તરફ જાય એને કાંઈ ફરક નથી પડતો. એવી એક જાગૃત સત્તા અંદર બિરાજમાન છે. એને કહેવામાં આવે દ્રષ્ટિનો વિષય, એને કહેવામાં આવે ચૈતન્ય સત્તા, એને કહેવામાં આવે નિત્ય જ્ઞાન લક્ષણથી અવસ્થિત એવો જ્ઞાયક ભાવ. એવો એક સ્વભાવ છે, એ પરમ પરિણામિક ભાવ લક્ષણ છે. એ એક ચર્ચા આમાં છે. બીજી ચર્ચા ત્રણ ભાવ છે ને જીવ પાસે, એની ચર્ચા ચાલે છે. પહેલો ભાવ તો પરમ પરિણામિક ભાવ લક્ષણ, આવું પોતાનું સ્વરૂપ છે. બીજું હવે જે બે વાત છે એ બધી પર્યાયોની ચર્ચા છે. આ એક દ્રવ્યની ચર્ચા થઈ ગઈ. હવે બીજા બે ભાવ પણ એની પાસે અત્યારે વર્તમાનમાં પ્રગટ રૂપે મોજૂદ છે. આ છે પ્રગટ રૂપ પોતે પોતાથી, પર્યાયમાં પ્રગટ નથી એટલે એને અપ્રગટ કહેવામાં આવે છે. પ્રગટ પોતે પોતાથી ચૈતન્ય સ્વભાવ, પણ અહીંયા પર્યાયમાં ઉત્પાદ ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ચાલે છે. એમાં પણ બે ભાવ દરેક અજ્ઞાની જીવ પાસે પણ પ્રગટ છે. એક ભાવ છે જ્ઞાનનો ભાવ. એ જ્ઞાનના ભાવને કહેવાય સયોપસમ ભાવ. એક પરમ પરિણામિક ભાવ, એક જ્ઞાનનો પ્રગટ લક્ષણ રૂપ ભાવ, જેને ઉપયોગ લક્ષણ કહેવાય. એ ઉપયોગ લક્ષણ પ્રગટ થતા વેત પરિણયમાં કરે એટલે એ પરિણમનની અપેક્ષાએ એને એક સયોપસમ ભાવ કહેવાય. તો એ એક સયોપસમ ભાવ પણ દરેક જીવ પાસે અત્યારે પ્રગટ રૂપ છે કે જેમાં જાણવું 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 ચાલુ છે. અત્યારે વર્તમાનમાં દરેક જીવ જાણવા રૂપે તો પરિણમે છે. જાણવાની ક્રિયા તો ચાલુ છે. જાણવાની ક્રિયાનો નિષેધ ન કરી શકાય. રાગાદી ભાવનો નિષેધ થઈ શકે, પણ જાણવાની ક્રિયાનો નિષેધ ન થઈ શકે. કારણ કે જાણવાની ક્રિયા વિના તો જાણનાર પણ ન જણાય. એટલે રાગનો જે રીતે નિષેધ કરવામાં આવે એવી રીતે જાણવાની ક્રિયાનો નિષેધ ન થઈ શકે. જાણવાની ક્રિયા પણ એ ચૈતન્યનું જ લક્ષણ છે, એ પ્રગટ લક્ષણ છે. ઓલું ત્રિકાળ ઉપયોગ છે એ ધ્રુવ લક્ષણ છે. એમ એક અત્યારે દરેક જીવ પાસે સયોપસમ ભાવરૂપી ઉપયોગ ભાવ જ્ઞાન ભાવ પણ અત્યારે વર્તમાનમાં પ્રગટ રૂપે મોજૂદ છે. અને એની સાથે 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 એક ઔદયિક ભાવ પણ એની પાસે એની સત્તામાં અત્યારે મોજૂદપણે ચાલ્યા કરે છે. ઔદયિક ભાવ એટલે રાગાદી ભાવ. રાગાદી ભાવ દરેક જીવની પર્યાયમાં ચાલે છે. સયોપસમ જ્ઞાન દરેક જીવની પર્યાયમાં ચાલે છે. અને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ પણ પોતાની સત્તા રૂપે અવસ્થિત છે. આવી ત્રણ વસ્તુ, આવા ત્રણ ભાવ, પરમ પરિણામિક ભાવ, સયોપસમ ભાવ અને ઔદયિક ભાવ, એ અત્યારે એની પાસે વિદ્યમાન છે. ભેદ જ્ઞાન એમાં ને એમાં કરવાનું છે. એમાં ને એમાંથી જ અભેદ તરફ જવાય છે. એની બહાર કાંઈ છે નહીં. આટલી જ સત્તા છે એની પાસે. આમાં ને આમાં એણે પોતાનું અસ્તિત્વ ક્યાં છે એની શોધખોળ કરવાની છે. એ સંશોધન એવી રીતે કરે કે જે મારી વસ્તુ ન હોય એમાં તો મારું અસ્તિત્વ ન હોય, જે મારાથી જુદી પડતી હોય એ વસ્તુમાં તો મારું અસ્તિત્વ ન હોય, જે મારા આશ્રયે પ્રગટ ન થતી હોય એ વસ્તુમાં તો મારું અસ્તિત્વ ન હોય, જે પરાશ્રયે પરિણમન થતું હોય એમાં તો મારી વસ્તુ ખરેખર આવી શકતી ન હોય, એમ આ આવ્યું ને કે બંધને જાણવાથી, બંધનો વિચાર કરવાથી, કે એને છેદવાથી, કે એ બે ને જાણીને પછી છેદવાથી, તો કે હવે છેદવા કેવી રીતે? તો કે એનું હવે સાધન બતાવે છે કે સાધન તારી પાસે છે, સાધન તારે બહારથી લેવાનું નથી. સિમંદર ભગવાન તને કઈ સાધન નહીં આપે, સિમંદર ભગવાન તને સાધન બતાવશે કે તારી પાસે છે. એટલું એટલી એટલી ઉપદેશકની વિચારધારા, એટલી ઉપદેશકની સ્થિતિ ચાલતી હોય છે. પણ એ ઉપદેશ ગ્રહણ કરવો એ તો જીવના યોગ્યતા અને પોતાના પુરુષાર્થને આધીન છે. જો પોતાનો પુરુષાર્થ સમજણ પૂર્વકનો ન ચાલતો હોય તો આવી વસ્તુ એને ખ્યાલમાં આવતી નથી. પુરુષાર્થ બીજી કોઈ વસ્તુ નથી. ઘણી વાર પુરુષાર્થ 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 કરો પુરુષાર્થ કરો પુરુષાર્થ કરો. 100% સાચી વાત, પુરુષાર્થ નિરંતર ચાલવો જોઈએ, પ્રત્યેક સમયે ચાલવો જોઈએ. એક સમય પણ પુરુષાર્થ વગરનો આ મનુષ્ય દેહ મળ્યો, આ મનુષ્ય જીવન મળ્યું, એમાં સિમંદર પરમાત્માની સીધી દેશના પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા અને કુંદકુંદાચાર્ય દ્વારા આપણી પાસે આવી ગઈ, અને જો આપણે એક સમય આપણો વેડફી નાખી તો ખરેખર એટલો દૂર વયો જાય છે મોક્ષ. મોક્ષ દૂર જઈ રહ્યો છે. જ્યાં સુધી તમારો સમય વેડ પાય છે, જ્યાં સુધી પુરુષાર્થ પૂર્વક તમારું જ્ઞાન કામ નથી કરતું, ત્યાં સુધી મોક્ષ દૂર જાય છે. અને જ્યાં પુરુષાર્થ ચાલુ થાય છે, જ્યાં ભેદ જ્ઞાનની પ્રક્રિયા ચાલુ થાય છે, જ્યાં એને ખબર પડવા માંડે છે કે આત્મા અને રાગ તો બે જુદા જુદા છે, અને એ બેના લક્ષણ જુદા છે, અને મારી પાસે એ લક્ષણને જુદા કરવાનું સાધન છે, અને એ સાધન દ્વારા હું બેને હમણાં જુદા કરી નાખીશ, એવી જ્યાં સમજણ ચાલુ થાય છે, ત્યાં ભેદ જ્ઞાનની પ્રક્રિયા એના જ્ઞાનની ક્રિયામાં ચાલુ થઈ જાય છે. એ જે આ પ્રકારની સમજણ કરવી, આ પ્રકારનું જ્ઞાન કરવું, એનું નામ જ પુરુષાર્થ છે. પર્યાયને અંદર લઈ જવા માટે પ્રયત્ન કરવો, પર્યાયને પરથી ખેંચવીને દ્રવ્ય તરફ લઈ જવી, એવું કાર્ય કરવું એના પુરુષાર્થ નથી. કારણ કે કોઈ પર્યાયને ફેરવી શકતું નથી. સમજણ કરી શકે છે. યથાર્થ સમજણ ઇઝ ઇક્વલ ટુ પુરુષાર્થ. જ્યાં એને સમજણ યથાર્થ થવા માંડે છે તો દ્રષ્ટિ સહજ પલટી જાય છે. દ્રષ્ટિમાં હું જ્ઞાયક છું એમ બોલવાથી દ્રષ્ટિ નથી પલટતી. આત્માની સમજણ યથાર્થ થવાથી, એનું નામ પુરુષાર્થ છે એમ સમજણ કરવાથી દ્રષ્ટિ સહજમાં ઉત્પન્ન થતી દ્રવ્યને ભેટી પડે છે. એવી કોઈ સ્થિતિની સમજણ અહીંયા કરાવે છે આચાર્ય ભગવાન કે તું આવી સમજણ કર, તું લક્ષણને સમજ, તું આત્માને જાણ, એના સાધનને પણ જાણ, અને બંધ કેવી રીતે અત્યારે વર્તી રહ્યો છે એમ જાણી, એનો વિચાર કરી, એને છેદવાનો પ્રયત્ન કરી, બેયના સ્વભાવ જાણી લે, અને પછી હવે પ્રજ્ઞા છીણી મારવાનો પુરુષાર્થ ચાલુ કર. એમ કરીને આ આખી ગાથામાં, આખી ગાથા એટલી બધી સુંદર છે, આખી ભેદ જ્ઞાનની ગાથા છે. ભેદ વિજ્ઞાન ત સિદ્ધા સિદ્ધા એ કિલ કેચનમ અસ્ય ભાવ તો બધા બધા એ કિલ કેચનમ. પૂજ્ય સોગાનીજી ભેદ વિજ્ઞાનથી પાયમાં. પૂજ્ય સોગાનીજી હું જ્ઞાયક છું એમાં નથી પાયમાં, સમજો સાંભળજો જરા. સોગાનીજી જ્ઞાન જુદું ને રાગ જુદું એમાં પાયમાં છે, પછી એને જ્ઞાયકની ધૂન ચડી છે. એ પાયમાં છે ભેદ જ્ઞાનમાં, એ પાયમાં છે રાગ જુદું ને જ્ઞાન જુદામાં. એ આ ગાથા બતાવે છે અહીંયા. એ આ ગાથા છે જ્ઞાન જુદું ને રાગ જુદું. જ્ઞાન ને રાગનું દ્વિધાકરણ શું, આત્માને રાગનું દ્વિધાકરણ શું, આત્માને બંધનું દ્વિધાકરણ શું, બેની જુદાઈ કેવી રીતે હોય, અને બેની જુદાઈ જાણીને ક્યાં સાધનને મારવું વચ્ચે કે બે જુદા છે, એ જુદા ખ્યાલમાં આવી જાય. જુદા પડી જાય એમ નહીં, એ તો જુદા જ છે, તે એક માયના છે, એ માન્યતા ઉપર પ્રજ્ઞા છીણીનો પ્રહાર છે. એ બંધને જુદો કરવાનો નથી. બંધ આત્મા સાથે એક થઈ ગયો હોય તો જુદો કોણ કરી શકે? કોઈ ન કરી શકે. એ બે જુદા જ છે, એ જુદા છે, પણ તે એકત્વ બુદ્ધિથી બેને એક માયના છે. યા તું જ્યાં જ્ઞાનની પ્રજ્ઞા છીણી મારીશ, જ્યાં તું ભગવતી પ્રજ્ઞા, આમાં શબ્દ આવ્યો છે, આમાં ગાથામાં ભગવતી પ્રજ્ઞા શબ્દ આવ્યો છે, જ્યાં તું એ પ્રજ્ઞારૂપી છીણી મારીશ ત્યાં, ત્યાં જ ખરેખર રાગને આત્મા જુદા હતા એવો તને ખ્યાલ આવી ગયો, એનું નામ જુદા પડી ગયા. એમ અહીંયા આચાર્ય ભગવાન સંબોધન કરીને કહેવા માંગે છે. કોઈ પણ જીવ પામે છે રાગથી જુદો પડીને અને આત્માની સન્મુખ થઈને. રાગથી જુદો પડે, આત્માની સન્મુખ થાય, રાગથી જુદો પડે, આત્માની સન્મુખ થાય. આ પ્રક્રિયા બધી ભજે જ્ઞાનમાં, આ પ્રક્રિયા બધી ભજે જ્ઞાનની ક્રિયામાં. અને એ જ્ઞાનની ક્રિયામાં રાગથી જુદો અને જ્ઞાયક તરફ એનું વલણ ચાલવા માંડે ત્યાં શ્રદ્ધા અભેદ થઈને અહમ કરીને પરિણમી જાય. આ આખી વિધિનો ક્રમ આવી રીતે ચાલે છે. કારણ કે શ્રદ્ધામાં હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું એમ એને આવે, પણ રાગથી એક તો બધી તૂટી ન હોય જ્ઞાનમાં, તો એ વિકલ્પમાં જાય છે એ વાત. એટલે પહેલામાં પહેલી રાગની એકત્વ બુદ્ધિ કેવી રીતે તૂટે, બેની જુદાઈ કેવી રીતે ભાસે, બે જુદા આત્માને બંધ જુદા છે એમાં પ્રજ્ઞા છીણી જ્ઞાનની મારીને કેવી રીતે જુદાઈ ખ્યાલમાં આવે, એ ખ્યાલમાં આવે તો લક્ષણની જુદાઈથી લક્ષની જુદાઈ ખ્યાલમાં આવી જાય છે. એવી આ સુંદર ગાથા છે. આમાં કહેશે કે ચૈત્ય ચેતક ભાવની અતિ નિકટતાને કારણે બે એક જેવા ભાસે છે, એક જેવા ભાસે છે, એક થયા નથી, એક ક્ષેત્રે એક સમયે ઉત્પન્ન થતા હોવા છતાં બે એક નથી, છે જુદા, એમ જુદા માનતું, એ માન ત્યાં જ તારું જ્ઞાન અંદર ચાલ્યું જાય. એવી આમાં કોઈ સુંદર ચર્ચા આ આખી 294 ગાથામાં આચાર્ય ભગવાને કરી છે. આપણે ક્રમે ક્રમે, હજી ઘણા દિવસો છે, ગાથા ચાલુ કાલથી થશે, સરસ. આજ તો ઘણી વાત આવી ગઈ એની. અને આ ગાથા જેને ખરેખર અંતરથી બેસી જાય છે ને, જેને અંતરથી બેસી ગઈ એને નિરંતર ભેદજ્ઞાનની ધારા ચાલુ થઈ જાય છે. એ ક્યાંય પણ બેઠો હોય, કોઈ પણ કાર્ય કરતો હોય, કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય, એને ભેદ જ્ઞાન જાગૃતિપૂર્વક ચાલ્યા જ કરે છે. એને પરમા એકત્વ વૃદ્ધિ થાય ને તો થઈ જાય એ સમયે, પાછો ફરી જાય તરત. એને ગાથા યાદ આવે છે, ઓ આ તો બંધનું લક્ષણ છે, મારું લક્ષણ તો ચૈતન્ય છે, એ બેની તો જુદાઈ છે, હું ક્યાં આમાં ફસાણો, એ મને ખ્યાલ આવી જાય છે. ભેદ જ્ઞાનની ધારા ચાલવા માંડે છે. ભેદ જ્ઞાનની ધારા ચાલતા 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 અભેદનું જ્ઞાન થઈ જાય છે, અભેદની દ્રષ્ટિ થઈ જાય છે, અભેદનો અનુભવ થઈ જાય છે. એવી કોઈ સુંદર ને સુંદરતમ ગાથા છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.
સહજાનંદેશો દસ્વરૂપી અવિનાશી હું આ